જય જીનેન્દ્ર, મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં 320મી ગાથા ચાલે છે. 320મી ગાથા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની એની ઉપરની ટીકા અને ભાવાર્થ એ બધું આપણે કર્યું છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ટીકા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. હવે આગળ અંશ લઈએ તે પહેલા મૂળ ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ. ગાથામાં એ વાત આવી કે જ્ઞાન એટલે કે આત્મા અકારક છે, અવેદક છે. આત્મા કાંઈ કરતો નથી, કાંઈ વેદતો નથી, માત્ર એ જ્ઞાન કરે છે, એ માત્ર જાણે છે. અને એને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું કે જેમ આંખ છે, નેત્ર છે, એ કાંઈ કરતું નથી કે કાંઈ ભોગવતું નથી, માત્ર દેખે જ છે. અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને દ્રષ્ટાંત આપીને વધારે સમજ આપી કે આંખ જો માત્ર જોતી ન હોય અને કાંઈક કરતી હોય અથવા તો વેદતી હોય, જો એવું માનવામાં આવે તો શું થાય? તો પછી આંખ દ્વારા અગ્નિનું ઉદાહરણ લઈને સમજાયું કે કોઈ પણ પદાર્થને સળગાવી પણ શકાય. દાખલા તરીકે અગ્નિને દેખે છે એમ આપણે કહીએ છીએ, અને જો આંખ અગ્નિને કરતી પણ હોય તો એ અગ્નિને સળગાવે પણ ખરી, અને જો એ વેદતી હોય તો પછી લોખંડના ગોળાનું ઉદાહરણ આપી અને એ વાત પણ સમજાવી કે એને એવો ગરમીનો અનુભવ પણ થાય, એને અનુભવે પણ ખરી, એવું થવું જોઈએ. પણ એવું તો કાંઈ થતું નથી. આંખ તો દૂરથી જ એ અગ્નિને દેખે છે, ન તો એ અગ્નિને કરે છે કે ન તો એ અગ્નિની ઉષ્ણતાને વેદે છે. આ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં આપણને કરી અને એના દ્વારા મૂળ વાત એ સમજાવી કે જ્ઞાનનો એવો સ્વભાવ છે કે માત્ર જાણે. જ્ઞાન એટલે ભગવાન આત્મા માત્ર જાણે, એ કાંઈ કરે નહીં, કાંઈ વેદે નહીં. અને આ જ વાતની અહીંયા મુખ્યતા છે. આ 320મી ગાથામાં એમાં જ વધારે સમજવાનું છે, એમાં જ વધારે ઊંડા ઉતરવાનું છે. પછી પંડિતજીએ પણ એ જ વાત સમજાવી કે જ્ઞાનનો તો માત્ર દૂરથી જ એને જાણવાનો સ્વભાવ છે, એટલે કાંઈ એ જેને જાણે છે એમાં એ પહોંચીને એમાં બેસીને કંઈ જાણતું નથી, એટલે કરવા કે ભોગવવાપણાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને પછી એમાં એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે છે એ વાત સમજાવી ત્યારે એક પ્રશ્ન કર્યો કે એવું તો કેવળ જ્ઞાન છે કે જે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે, બાકી જ્યાં સુધી આ કર્મના ઉદય છે ત્યાં સુધી એ કેવી રીતે હોય? અને પછી એનું સમાધાન પણ એમણે આપ્યું. આ બધું આપણે કર્યું છે. હવે ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનના વિશેષ અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 179. અહીંયા એ વાતને ગુરુદેવે સમજાવી કે આંખ અત્યંત ભિન્ન રહીને દ્રશ્ય પદાર્થને જાણે છે પણ એને કાંઈ કરતી નથી કે એને વેદતી નથી. એ સિદ્ધાંતની વાતને હજી આગળ વિસ્તારથી સમજાવે છે, જેમ ટીકામાં આવ્યું છે એ વાતને આગળ સમજાવે છે. એટલે ત્રીજા પેરેગ્રાફમાં એ વાત કહે છે કે જો એમ ન હોય તો, એટલે કે આંખ માત્ર જાણે જ છે પણ એને કરતી નથી કે એને વેદતી નથી એમ ન હોય તો વાત શું કરવી છે કે આંખ નેત્ર માત્ર જાણે જ છે જુએ જ છે પણ એ કરતું નથી અને એ વેદતું પણ નથી જો એમ ન હોય તો હવે એ વાત ગુરુદેવ સમજાવે છે કે જુઓ ટીકામાં જે વાત લીધી છે જોયું શું કહે છે અહીંયા કે ભિન્નપણાને લીધે આંખ દ્રશ્ય પદાર્થને કરે અને વેદે દ્રશ્ય પદાર્થને કરે અને વેદે એમ છે નહીં કેમ કે બંને વચ્ચે ભિન્નપણું છે જે પદાર્થ દ્રષ્ટિગોચર થાય છે જે પદાર્થ દેખાય છે એનાથી આંખ જુદી છે એટલે એમ થતું નથી એને કંઈ કરે કે વેદે પણ છતાં પણ જો એમ માની લેવામાં આવે કે એમ નથી તો શું થાય તો એનો અર્થ એવો થાય કે એ આંખ એ દ્રશ્ય પદાર્થને કરે છે અને એને વેદે પણ છે એવો અર્થ થાય એટલે એમ કરી એને વાત આખી સમજાવી છે કહે છે કે જુઓ જોયું ભિન્નપણાને લીધે આંખ દ્રશ્ય પદાર્થને કરે અને વેદે તો નહીં પણ જો કરે અને વેદે તો હવે આપણે કલ્પના કરવાની છે કે ધારો કે આંખ પેલા દૂર રહેલા પદાર્થને કરે છે અને એને પણ વેદે છે ધારો કે ગુરુદેવ એ વાત સમજાવે છે કે એ કરે નહીં કે વેદે નહીં એ તો પહેલા જ કહી દીધું પણ ધારો કે એ એમ કરે અને એને વેદે તો શું થાય તો જે દૂરથી અગ્નિ દેખાઈ રહી છે એ અગ્નિનો વિચાર કરીએ તો કે જે અગ્નિને એ જુએ છે એ અગ્નિને જેમ પેલું પ્રગટાવનાર એ કોઈક પદાર્થ છે દીવાસળીની સળી છે દાખલા તરીકે એ લઈએ તો એની જેમ એ પણ એ અગ્નિને પેટાવે સળગાવે એવો અર્થ થાય સંદુક્ષણ અહીંયા શબ્દ લીધો છે તો આપણે એમ સમજીએ કે જે કંઈ અગ્નિ પેટાવનાર છે એની જેમ આંખ પણ એ અગ્નિને સળગાવે પેટાવે સંદુક્ષણ નામ અગ્નિ ચેતાવનાર સળગાવનારની માફક આંખ પણ અગ્નિને કરે એટલે કે સળગાવે એવું આંખ દ્વારા અગ્નિને સળગાવવાપણાની ક્રિયાનું આવી પડવું થાય હવે આંખ કંઈ આ કરે નહીં અને આવું આંખને માટે આપણે સ્વીકારવું પડે કે આંખ દ્વારા અગ્નિ સળગાવી શકાય આ તો શક્ય જ નથી આંખ દ્વારા કંઈ અગ્નિ પેટાવી શકાય એ તો શક્ય જ નથી પણ જો આપણે એમ એમ ન માનીએ જે વાત કહી છે એ એમ ન હોય તો પછી આપણે સ્વીકારવું પડે કે અગ્નિ જેને આંખ જુએ છે એને આ અગ્નિને આંખ કરે પણ છે કરે છે એટલે કે એને સળગાવે પણ છે અને એ જ રીતે એને વેદે પણ છે એમ પણ થાય એટલે કહે છે કે સંદુકણ જેમ અગ્નિને સળગાવે છે તેમ આંખને એ પદાર્થ પર પદાર્થથી એ ભિન્ન છે છતાં પણ એ પર પદાર્થને કરે અને વેદે એવું જો માનવામાં આવે તો આંખને પરને સળગાવવા પણ આવે આંખ પર પદાર્થને સળગાવે છે એમ તમારે માનવું પડે આંખ જ્યાં પડે ત્યાં તે પદાર્થ સળગવા લાગે દેખે છે કે જો એવું માનીએ તો પછી એવો અર્થ થયો કે આંખ જ્યાં પડી ત્યાં પેલો પદાર્થ સળગે એમ એને સળગાવવા પણ આવે આ તો બને જ નહીં આગળ કહે છે એ જ રીતે જો વેદવાની વાતને પણ આપણે લઈએ કે આંખ માત્ર જોતી નથી પણ કરે છે અને વેદે છે જો એમ લઈએ તો બીજી વાત વેદવા વિશેની વાત સમજાવતા કહે છે કે એવી રીતે લોખંડના ગોળાની માફક આંખને અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય એ વાત કરી છે ને એને સમજાવે છે એટલે કે લોખંડના ગોળાને અગ્નિ સાથે રહેવાનું થયું તો એ લોખંડનો ગોળો એ ઉષ્ણ થાય ઉષ્ણતાનો અનુભવ કરનારો થાય એ ઉષ્ણ થાય અને એને ઉષ્ણતાનો અનુભવ થાય તો એવી રીતે આંખને પણ અગ્નિને જોતા ઉષ્ણતાનો અનુભવ થાય એ દૂરથી અગ્નિને જુએ પણ એને ઉષ્ણતાનો અનુભવ થાય અને એ નિવારી ન શકાય એવો દુર્નિવાર અહીંયા શબ્દ મૂક્યો છે અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય એટલે એને પછી જ્યાં જ્યાં અગ્નિને જુએ ત્યાં એને ઉષ્ણતા અનુભવવી જ પડે હવે અગ્નિ તો ક્યાંય દૂર રહ્યો હોય ક્યાંય દૂર બળતું હોય અને એમાં આંખ અહીંયા ગરમ થઈ જાય તો શું થાય આંખ અહીંયા સળગવા લાગે કે તો શું થાય એટલે અહીંયા એમ કહ્યું છે કે અગ્નિનો એને અનુભવ દૂર નિવાર એને નિવારી ના શકાય એવો પછી થઈ જાય. આંખને જો એ કરે છે અથવા વેદે છે એવી માન્યતા સાથે આપણે લઈએ તો બહુ મુશ્કેલી ઊભી થઈ જાય. આંખ જો પરને કરે અને વેદે તો લોઢાનો ગોળો જેમ અગ્નિમાં ઉષ્ણ થઈ જાય છે તેમ અગ્નિને દેખવા માત્રથી આંખ અગ્નિમય થઈ જાય, બળી જાય. આંખને જો ભિન્ન ચીજને અનુભવવાનો વેદવાનો ભાવ આવી જાય, જે બીજી વસ્તુ છે એને વેદવાનો ભાવ આવી જાય, તો ભિન્ન અગ્નિને દેખવા માત્રથી આંખ અગ્નિમય થઈ જાય, તેને અગ્નિનો અનુભવ દૂર નિવાર થઈ જાય. એ પછી અગ્નિનો અનુભવ એને થાય થાય ને થાય જ, એને નિવારી ન શકાય. આ તો એક અગ્નિની વાત લીધી, પણ હવે એની સ્થાને આપણે બીજા કોઈ પણ પદાર્થને મૂકીને વિચાર કરીએ કે જો એ પદાર્થને આંખ કરતી હોય તો કેવી દશા થાય, અથવા તો બીજા કોઈ પણ પદાર્થને લઈને આપણે વિચાર કરીએ કે એને આંખ ભોગવતી હોય તો શું સ્થિતિ થાય. આંખ જુએ છે એ જ બરાબર છે, આંખ કાંઈ નથી કરતી અને આંખ કાંઈ વેદતી નથી એ જ બરાબર છે. એટલે આપણે એ વાત સ્વીકારવી જ રહી કે આંખ ખરેખર કાંઈ કરે નહીં અને આંખ કોઈને વેદે નહીં, માત્ર જ્ઞાન કરે. એટલે આ ઉદાહરણને બરાબર સ્પષ્ટ કરીએ પછી જ્ઞાનની વાતને સમજીએ, કે જ્યાં સુધી આ વાત નથી સમજ્યા ત્યાં સુધી બધા ગોટાળા છે. એટલે આ ગુરુદેવે આને પણ બરાબર વિસ્તારથી સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે આગળ કે જો બે વાત કરી, હજી દ્રષ્ટાંતને બરાબર સ્પષ્ટ કરે છે, કેમ કે પછી બધી તત્વની વાત બધી ઊંચી આવવાની છે. એટલે કહે છે જો બે વાત કરી, એક તો કે જો આંખ પરને એટલે બિન વસ્તુને કરે તો સંધુકણ જેમ અગ્નિને કરે એવી જ રીતે આંખ પણ જ્યાં નજર પડે ત્યાં પદાર્થમાં અગ્નિ પ્રગટી જાય, જેની ઉપર આંખની દ્રષ્ટિ પડે એ ત્યાં સળગવા લાગે. અને આંખ જો પરને કરે તો જેમ સંધુકણ વડે અગ્નિ પ્રગટે છે તેમ આંખ વડે અગ્નિ સળગવી જોઈએ. બીજી વાત કે જો આંખ પરને વેદે એટલે કે એને અનુભવે, એની ભોગતા થાય, એની ભોગવનારી થાય, તો અગ્નિને જોવા માત્રથી જ આંખને અગ્નિની ઉષ્ણતાનો, ગરમીનો, સળગવાપણાનો અનુભવ થવો જોઈએ. પણ એમ છે નહીં, અર્થાંત આંખ છે તે અગ્નિને દેખે તો છે, જુએ છે, જાણે છે, પણ કાંઈ અગ્નિનો અનુભવ કરતી નથી. જો એમાં એકાકાર થાય તો અનુભવ થાય. અનુભવ ક્યારે થાય? એકાકાર થાય તો. માત્ર જાણવાથી અનુભવ નથી થતો, દેખવાથી અનુભવ નથી થતો, એનું જ્ઞાન કરવાની વાત છે. અહીંયા તો અગ્નિનું જ્ઞાન કરે છે આંખ, પણ એને કાંઈ એ અનુભવતી નથી, એટલે એમાં એકાકાર થતી નથી. આંખ જુદું દ્રવ્ય છે, અગ્નિ જુદું દ્રવ્ય છે, પરસ્પર બંનેને અત્યંત અભાવ છે. એકબીજામાં એ પેસતા નથી, ઘૂસતા નથી, એકબીજાને સ્પર્શતા પણ નથી. છતાં જે છે આંખ એને જુએ છે, એટલે એ એનો અનુભવ કરે છે એમ બિલકુલ નથી. બંને ચીજ જુદી છે. આંખ અને જે અગ્નિ છે એ તો ભિન્ન ભિન્ન ચીજ છે, તેથી ભિન્નને આંખ કરે પણ નહીં અને ભિન્નને આંખ વેદે પણ નહીં. કાગળ 180માં પાના ઉપર અહીંયા કહે છે કે આંખથી કાંઈ સળગે પણ નહીં અને આંખ અગ્નિને વેદે પણ નહીં. દેખવા યોગ્ય પદાર્થને આંખ દેખે, દેખે એટલો સંબંધ છે બસ, પણ એને કરે અને ભોગવે એવો સંબંધ સર્વથા નથી. માટે દશ્ય પદાર્થને નેત્ર કરતું નથી, વેદતું નથી. આગળ કહે છે, હવે એ જ વાતને આગળ કહે છે કે પરંતુ કેવળ દર્શન માત્ર સ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આંખનો તો કેવળ દેખવા માત્ર સ્વભાવ છે અને તેથી તે સર્વને કેવળ દેખે જ છે, કોઈને કરે કે વેદે છે એમ નથી. જો કરે અને વેદે તો દેખવા માત્રથી તે દશ્ય પદાર્થમાં અગ્નિને કરે અને પોતે જ અગ્નિને વેદે, પણ અગ્નિને આંખ કરતી નથી, તેમ અગ્નિ દેખતા આંખ બળતી પણ નથી. માટે આંખ સર્વને દેખે જ છે, આંખ સર્વને દેખે જ છે, આ મૂળ વાત કરી, અને કોઈને કરતી નથી અને કોઈને વેચતી પણ નથી. આ રીતે આ દ્રષ્ટાંત અહીંયા પૂરું કર્યું કે બરાબર એની સમજ આપી. હવે એ વાતને સિદ્ધાંતમાં ઉતારે છે કે તેવી રીતે જ્ઞાન પણ પોતે નેત્રની માફક, આંખની માફક દેખનાર હોવાથી, જ્ઞાન એટલે શું, ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરે છે કે જ્ઞાન કહેતા જ્ઞાન સ્વભાવી આત્મા, આત્મા કહો કે જ્ઞાન કહો, એટલે કે જ્ઞાન નામ જ્ઞાન સ્વભાવી આત્મા નેત્રની જેમ દેખનાર છે, તે પરને દેખે છે એવો વ્યવહાર સંબંધ છે. આંખ જેમ પરને દ્રશ્યને દેખે તેમ ભગવાન આત્મા પરને દેખે ખરો, પણ દેખવા ઉપરાંત પરનું કરવું અને વેદવું એનામાં છે નહીં. જો અહીંયા એક શબ્દ મૂક્યો છે વચમાં કે એવો વ્યવહાર સંબંધ છે, પરને દેખે એવો વ્યવહાર સંબંધ છે, એના વિશે આગળ વધારે સ્પષ્ટતા આવે છે ત્યારે આપણે એનો વિસ્તાર કરીશું. પણ એ વાત યાદ રાખવા જેવી છે, વ્યવહાર સંબંધ કયો છે, ખરેખર તો નિશ્ચયથી એમ નથી. અહીંયા આપણે આગળ વાત લઈએ કે નેત્રની જેમ, આંખની જેમ જ્ઞાન અર્થાંત ભગવાન આત્મા પરને દેખે છે એમ તો છે, જોકે પરને દેખે છે એમ કહેવું એ વ્યવહાર છે. ત્યાં વ્યવહારની વાત કરી, હવે અહીંયા વ્યવહારની વાત આવે છે. આત્મા પરને દેખે છે પણ એ પણ એવું કહેવું, એવું કથનમાં લાવવું એ પણ વ્યવહાર છે. કેમ કે આત્મા પરને શા માટે જુએ, આપણે જાતે જ પ્રશ્ન કરીએ તો એનો જવાબ આપણને મળે. આત્મા પોતે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન કરે છે, તો એ પરનું જ્ઞાન કરવા શા માટે જાય, પરનું જ્ઞાન કરવામાં એને શું રસ પડે? પોતે જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી પ્રભુ છે, ત્રિકાળ એવો ને એવો છે, તો એને પરમાંથી શું લેવું છે તો પરનું જ્ઞાન કરવા જાય? આપણે જરાક ઊંડા ઉતરીએ, વિચાર કરીએ કે ના ના, ભગવાન આત્માને પોતામાંથી જ બધું પ્રાપ્ત છે, પોતે પૂર્ણ છે, પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે, પોતે પૂર્ણ આનંદ સ્વભાવી છે, પોતે સુખનો સાગર છે. આમ જ્યારે કહીએ તો પછી ભગવાન આત્માને પરને દેખવાનું કાંઈ પ્રયોજન ખરું? ભગવાન આત્માને પરને જોઈને શું કરવું છે પ્રભુ? ભગવાન આત્મા પરને શુક્રવા જોવા જાય, પોતામાં બધું ભર્યું પડ્યું છે, પોતે પોતાને જુએ, પોતાનું લક્ષ કરે, પોતામાં રહે, પણ પરનું લક્ષ શા માટે કરે? પરનું લક્ષ કરવાનું કાંઈક પ્રયોજન હોય તો કરે, કાંઈ પ્રયોજન તો છે નહીં. તો પરને દેખે છે એમ જે આપણે કહીએ છીએ એ વાત કાંઈ બનતી નથી. એટલે સત્ય શું છે, નિશ્ચયથી શું વાત છે? તો કે નિશ્ચયથી તો એમ જ છે કે ભગવાન આત્મા સ્વને પોતાને જ જાણે છે, પોતાને જ દેખે છે, પોતાના આનંદ ગુણોના પરિણમનને પોતે અનુભવે છે, એ સિવાય બીજું કાંઈ કરતો નથી. આ પરને દેખે છે એમ કહેવું એ તો ઉપચાર છે, એ તો વ્યવહાર છે. ખરેખર ભગવાન આત્માનો એવો કોઈ સ્વભાવ જ નથી કે એ પરને જુએ, પરને જાણે, પરમાં રસ લે, પરનું કાંઈ કરે, પરને વેદે. આ બધું ક્યાંથી આવ્યું? આ બધું હોય જ નહીં. જે પોતે પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સંપૂર્ણ છે, એને બીજાની અપેક્ષા નથી, એવું નિરપેક્ષ દ્રવ્ય એ પરને જુએ, જાણે, અનુભવે, આ બધી વાત ક્યાંથી આવી? આ હોય જ નહીં. પણ અનાદિનું એ અજ્ઞાન ચાલ્યું આવે છે, અનાદિની એ મિથ્યા માન્યતા ચાલી આવે છે ને, એટલે આ જીવને જ્યાં સુધી પોતાનો અનુભવ નથી થયો ને ત્યાં સુધી એ જ દેખાય છે. જ્યાં સુધી એને સ્વરૂપને અનુભવ સહિત જોયું નથી ને ત્યાં સુધી એને આ વાત બેસતી જ નથી. મહાપુરુષો એટલા માટે કરુણા કરીને આપણને સમજાવે છે. એમણે તો અનુભવ કર્યો છે, મહાપુરુષોએ તો એ અનુભવ કર્યો છે, એમને તો એ સહજ છે, પોતાના સ્વરૂપમાં જવું સહજ છે. એ તો પોતાના સ્વરૂપમાં વારંવાર ચાલ્યા જાય છે, દ્રષ્ટિ ત્યાં જ રહે છે. પણ આપણને એ સમજાવે છે કે ભાઈ આ પરને દેખવાની વાત છે એ તો નર્યો ઉપચાર છે, કાંઈ આત્માને પરમા કરવાનું નથી, પરમાંથી કાંઈ લેવું નથી. પણ તને એવી મિથ્યા દ્રષ્ટિ છે કે પરમાંથી મને સુખ આવે છે, પરમાંથી મને આનંદ આવે છે, પરમાં હું કાંઈક કરી શકું છું, એવી તારી મિથ્યા માન્યતા છે, એને તું છોડ. એ તો બધું કહેવા ખાતર કહીએ છીએ, બાકી ખરેખર તો આત્મા પરને જોતો જ નથી. પરને દેખતો જ નથી, પરને દેખે છે એમ કહેવું એ વ્યવહાર છે. પણ એટલો વ્યવહાર સંબંધ અહીં લીધો છે, અહીંયા આ ગાથાની અંદર વાત જે સમજાવી છે એટલે એટલો વ્યવહાર સંબંધ અહીંયા લીધો છે, તો વ્યવહાર એટલે એટલો વ્યવહાર સંબંધ અહીંયા લીધો છે. તો કોઈ વળી પૂછે છે, કેટલાક પછી પાછા એમ પણ પૂછે, વ્યવહારની વાત થઈ એટલે કે જો એટલો વ્યવહાર લીધો છે તો પછી આગળ બીજો વ્યવહાર લઈ લો ને કે પરને કરે છે. થોડાક બુદ્ધિમાન માણસો હોય ને એ બુદ્ધિને ઊંધી લડાવે. શું વાત લડાવે? કે જો તમે આટલો વ્યવહાર સંબંધ તો સ્વીકાર્યો કે પરને દેખે છે, તો પછી એટલું પણ લઈ લો કે પરને કરે છે, એવો વ્યવહાર પણ હોવો જોઈએ ને. જો એની બુદ્ધિ ચલાવી, શું બુદ્ધિ ચલાવી? કે જેમ પરને દેખે છે એવો વ્યવહાર છે, તો પછી પરને કરે એવો વ્યવહાર પણ હોવો જોઈએ ને. એમ પણ સાથે ને સાથે હોય તો શું વાંધો એમ, આવો વ્યવહાર છે તો આ વ્યવહાર રાખો. ગુરુદેવ કહે છે કે ના, એમ નથી. આંખ પરને દેખે છે તેથી કાંઈ આંખ પરને અગ્નિ વગેરેને કરે છે કે વેદે છે એમ નથી. તેવી જ રીતે ભગવાન આત્મા બીજા સાથે દેખવાનો સંબંધ એને છે તો એ દેખે છે, એટલો વ્યવહાર સંબંધ બરાબર છે. પણ ભગવાન આત્મા બીજાને કાંઈ કરે કે વેદે એમ બિલકુલ નથી, એવો વ્યવહાર નથી, એવો વ્યવહાર નથી. એ તો મિથ્યાત્વ છે. પરને કાંઈ પણ કરે એ શક્ય જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરે નહીં. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરવા લાગે તો એ નામનું દ્રવ્ય છે એને બી નામનું દ્રવ્ય પણ ફેરવવા માંગે છે, સી નામનું દ્રવ્ય પણ ફેરવવા માંગે છે, ડી નામનું દ્રવ્ય પણ ફેરવવા માંગે છે, બધા ફેરવવા માંગે છે. તો પછી પેલા એ નામના દ્રવ્યનું થાય શું? પેલા એ નામના દ્રવ્યનું પછી થાય શું? બી સી ડી બધા જ એને ફેરવવા માંગે છે, પછી એને ફરીને કેમ થવું? કેવી રીતે એ ફરે? શું થવું જોઈએ એનું? એ દ્રવ્યનું શું થવું જોઈએ? સહેજ આપણે વિચાર કરીએ કે હું આનું આમ કરું, આનું તેમ કરું, તો બીજો બીજી રીતે એનો વિચાર કરે છે કે હું પણ આનું આમ કરું. ત્રીજો એનો એમ વિચાર કરે કે હું પણ એનું આમ કરું. તો પછી પેલા દ્રવ્યનું થાય શું? કોના પ્રમાણે એને થવું જોઈએ? આ વાત બહુ સમજવા જેવી છે. એનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ અમારા ફાધર આપતા હતા, મને હજી યાદ છે. એ એમ કહેતા, એક વખત સરસ રીતે એમણે વાત સમજાવી કે ભાઈ તમે એમ માનો કે આપણે આમ કરી દઈએ તેમ કરી દઈએ બધી વાત, પણ ક્યારે વિચાર્યું છે કે જેનું તમે કરવા માંગો છો એનું શું થાય? દાખલા તરીકે ટ્રેન છે એ આવે છે, એનો સમય 5 વાગે અહીંયા આવવાનો છે. તો એક વ્યક્તિ એમ ઈચ્છે છે કે બરાબર સમયસર ટ્રેન 5 વાગે આવી જાય તો સારું, અને કદાચ જો બિફોર ટાઈમ 5 મિનિટ આવી જાય તો વધારે સારું, અને સમયસર નીકળી જાય તો સારું. કેમ કે એ ટ્રેન પછી અમદાવાદ 9 વાગે પહોંચે છે, અને 9 વાગે પહોંચે તો હું બરાબર મારા કામે જઈ શકું, ઇન્ટરવ્યુમાં જઈ શકું, નહીતર પછી મારો ઇન્ટરવ્યુ થાય નહીં. હવે બીજો માણસ ત્યાં જ રહેલો હોય, એમ ઈચ્છે છે, પોતે મોડો ઉઠ્યો છે, મોડું થઈ ગયું છે, તો એમ ઈચ્છે છે કે ટ્રેન 5 ને બદલે 5 ને 10 આવે, અને 5:15 કે 5:30 ની વચ્ચે ઉપડે તો સારું, તો મને ટાઈમ મળી જાય તો હું સ્ટેશન પહોંચી જઉં. એ એમ ઈચ્છે છે કે ટ્રેન મોડી આવે તો સારું આજે, નહીતર હું ટ્રેન ચૂકી જઈશ. હવે વિચાર કરી કે ટ્રેને શું કરવું? એને વહેલા આવવું ને ટાઈમસર પહોંચવું, કે એને મોડા આવવું? કોની ઈચ્છાને આધીન થવું? શું થવું જોઈએ ટ્રેનનું? એટલે આપણે નકામાના વ્યર્થ આવા વિકલ્પો કરીએ છીએ. ટ્રેન ટ્રેનના સમયે જ્યારે આવવાની છે ત્યારે જ એ આવશે, અને ત્યારે જ એ પહોંચશે. એટલે દરેક દ્રવ્ય પોતે પોતાની રીતે પોતાનું પરિણમન કરે છે, એ સ્વતંત્ર પરિણમન છે. એને બીજો કોઈ પરિણમાવી દે એ વાત છે જ નહીં. બીજો કોઈ કોઈને કંઈક પરિણમાવી દે એવી વાત હોઈ શકે જ નહીં, શક્ય જ નથી. એટલે એક દ્રવ્યને પરિણમાવાળા તો અનેક દ્રવ્યો હોય, તો બધા જ પરિણમવામાં બેસશે તો પેલા દ્રવ્યનું શું થાય? અરે દ્રવ્યનો નાશ થઈ જાય, અને આ જગત આવું રહી શકે જ નહીં. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું જ નથી. મૂળ વાત તો આ છે, સિદ્ધાંત છે, આ તો મોટામાં મોટો સિદ્ધાંત છે. ને એ સિદ્ધાંતને આપણે આત્મસાત કરવાનો છે કે હું બીજાનું કોઈનું કાંઈ કરી શકું જ નહીં. આ આત્મા બીજાનું ક્યાંથી કરે? પેલું દ્રવ્ય પણ કાંઈક કરી રહ્યું છે કે નથી કરી રહ્યું? તો પછી કોઈક દલીલ એમ કરે છે કે એ કરે છે ને તમે કરો, બે ભેગા થઈને કરો. અરે ભાઈ, બે ભેગા થઈને કેવી રીતે થાય? જ્યાં સુધી એ દ્રવ્યમાં પહોંચાતું જ નથી, આ આત્મદ્રવ્ય એ દ્રવ્ય સુધી વ્યાપતું જ નથી, પહોંચતું જ નથી, તો એનું કામ કરે કેવી રીતે? કરે ક્યાંથી? એને જાણે, કેમ કે આત્માનો સ્વભાવ જાણવાનો છે એટલે જાણે. ભગવાન આત્મા બીજા સાથે એ સંબંધમાં છે કે બીજાને જાણે, એટલે એટલો વ્યવહાર સંબંધ છે. આ તો વ્યવહારથી પાછું, નિશ્ચયથી તો નહીં, પણ બીજાને કરે કે બીજાને વેદે એમ બિલકુલ નથી. હા, કે છે અહીંયા કે જુઓ, આ અંદર એ જ કહ્યું છે, એટલે અહીંયા ટીકામાં એ જ વાત કરી છે, કે છે કે તેવી રીતે જ્ઞાન પણ પોતે આંખની માફક, નેત્રની માફક દેખનાર હોવાથી કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા વેદવાને અસમર્થ હોવાથી કર્મને કરતું નથી અને વેદતું પણ નથી. એ કર્મથી અત્યંત ભિન્ન છે. કોણ? જ્ઞાન. જ્ઞાન કહો કે ભગવાન આત્મા કહો, એ કર્મથી અત્યંત જુદો છે. એ કર્મને કરતો પણ નથી અને કર્મને વેદતો પણ નથી. અત્યંત ભિન્નપણું છે. બે વસ્તુ જુદી છે, બે દ્રવ્ય જુદા છે. કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા વેદવાને એ અસમર્થ છે, એટલે એ કર્મને કરતું પણ નથી અને વેદતું પણ નથી. ગુરુદેવ એનો વિસ્તાર કરતા સમજાવે છે, અને હવે ધીરે 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 ઘણી સૂક્ષ્મ વાતો આવતી જાય છે. ખૂબ એકાગ્રતાપૂર્વક આનો અભ્યાસ કરવાનો છે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા કર્મથી અત્યંત ભિન્ન છે. એકલો ભિન્ન એમે નહીં, અત્યંત ભિન્ન છે. જેમ આંખ દ્રશ્ય પદાર્થથી ભિન્ન છે, તેમ શુદ્ધ ચિદાનંદમય વસ્તુ ચૈતન્ય રત્નાકર પ્રભુ કર્મથી અત્યંત ભિન્ન છે, પર પદાર્થથી અત્યંત ભિન્ન છે. ભગવાન આત્મા પર પદાર્થથી અત્યંત ભિન્ન છે. અત્યંત ભિન્નપણાને લીધે જેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખે ખરી પણ કરે કે વેદે નહીં, તેમ ભગવાન આત્મા પર પદાર્થને દેખે જાણે પણ પરને કરતો કે ભોગવતો નથી, કરી શકતોય નથી અને ભોગવી શકતોય નથી. કોઈને થાય કે દેખવા જાણવાની પોતાની ક્રિયા કરે તો પછી ભેગું પરનું પણ કરે કે નહીં? દેખવા જાણવાનું તો એનો સ્વભાવ છે, એ તો એનો સ્વભાવ છે એટલે દેખે, એને જાણે, પણ એનો કાંઈ કરવાનો સ્વભાવ નથી કે એ પરનું કાંઈ કરે? પ્રશ્નનો જવાબ જે છે એ આવો છે કે એનો સ્વભાવ કેવો છે, તો કે એનામાં જેવા ગુણ છે એવો એનો સ્વભાવ છે. ગુણ કેવા છે? એ ચેતન છે, એ ચેતના સ્વરૂપ છે. ભગવાન જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન કરે છે એ એનો સ્વભાવ છે એટલે એ કરે છે. પણ પર પદાર્થનું કાંઈક કરે એવો આત્મામાં ક્યાં ગુણ છે? પર પદાર્થનું કાંઈક કરે એવો આત્મામાં ગુણ હોય તો બરાબર છે કે પરનું કાંઈક કરે, પણ એવો તો ગુણ નથી. આત્માનો સ્વભાવ દેખવાનો જાણવાનો આપણે કહીએ, પણ એ તો એવો ગુણ છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે એ દેખે છે. પણ એથી કરીને આપણે એમ સાથે લઈ લઈએ, ભેગું ભેગું વાળી દઈએ, પોટલું વાળી દઈએ કે ચાલો દેખે છે તો પણ કરે પણ ખરો? ના, એમ નહીં. બહુ ધ્યાન રાખવાનું છે કે આત્મામાં એકે ગુણ છે એવો કે પરનું કરે? નથી, તો પછી પરનું ક્યાંથી કરે? આત્મામાં કોઈ એવો ગુણ છે કે પરને ભોગવે? નથી, તો પછી પરને ક્યાંથી ભોગવે? એટલે દરેક વખતે આ જાગૃતિ રાખવાની કે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ કયો, પણ એમાં આવું કાંઈ છે? એવું કાંઈ નથી, તો પછી એવું કાંઈ ન કરે કે એવું કાંઈ ભોગવે પણ નહીં? બહુ સીધું છે આ તો. પરને કેમ કાંઈ કરતો નથી ને પરને કેમ ભોગવતો નથી? તો પ્રભુ આત્મામાં એવો ગુણ જ નથી, તો પછી ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે? ગુરુદેવે અહીંયા સમાધાન આપ્યું છે, સરસ સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે પોતાના પરિણામને ભલે કરે અને ભોગવે. આત્મા પોતાના પરિણામને કરે અને એને પોતાના પરિણામને ભોગવે. એ અહીંયા નિર્મળ પરિણામને કરવા ભોગવવાની વાત છે. પોતાના પરિણામ તો નિર્મળ હોય ને, ભગવાન આત્માના પોતાના પરિણામની વાત છે. એમાં પરના લક્ષ્ય થતા મલિન પરિણામની વાત નથી. સ્વનું લક્ષ કરતા જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ થાય છે, એ નિર્મળ પરિણામ છે, એ શુદ્ધ પર્યાય છે, એને એ કરે અને એને એ ભોગવે. એટલે પોતાના પરિણામને એ કરે અને ભોગવે, એટલે કે એ નિર્મળ પરિણામને કરે અને ભોગવે, એ વાત બરાબર છે. પણ મલિન પરિણામની વાત નથી. આત્મા પરને દેખે જાણે એટલા સંબંધ માત્રથી પરનું કરે અને પરને વેદે એવી વાત ક્યાંથી આવી? સંબંધ તો આટલો જ થયો અને એ પણ વ્યવહારથી કયો કે આત્મા પરને દેખે. પણ એમાં પછી પરને દેખવાની વાત આવી એટલે પછી પરને કરવાની અને પરને વેદવાની એ વાત ક્યાંથી આવી? પરને દેખવું એવો તો એનો સંબંધ છે, પરને દેખવું એવો એનો સંબંધ છે. પણ એટલા સંબંધ માત્રથી પરનું શું કરે? કાંઈ ન કરે. આત્મા દેખનાર હોવા છતાં અત્યંત ભિન્નપણાને લીધે એ કર્મને પણ કરતો નથી, રાગાદીને કરતો નથી, પરનું કાંઈ કરતો નથી, પરને ભોગવતો પણ નથી. બહુ સ્પષ્ટ છે, કેમ કે એનામાં એવો ગુણ નથી. આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન સ્વભાવે પરિણમે છે અને પોતે જ્ઞાન સ્વભાવે રહે છે. એ સહજ દશા છે, એટલે એમાં એ ખરેખર તો નિશ્ચયથી તો એ વિભાવ ભાવનો કરનારોય નથી કે એનો ભોગવનારોય નથી. એ દયાદાન વ્રત તપ આદિના સુભાવ કરનારો નિશ્ચયથી નથી અને નિશ્ચયથી એના પરિણામને ભોગવનારો પણ નથી, કેમ કે આત્મામાં એવો ગુણ જ નથી. સ્વાભાવિક સ્વને આશ્રય થતા જે હોય એને સ્વાભાવિક કહેવામાં આવે. એટલે સ્વાભાવિક ક્રિયા એની શું? તો જ્ઞાન ક્રિયા. તો જ્ઞાન કોનું કરે? તો સ્વનું કરે. અને સ્વનું જ્ઞાન કરે છે અને ત્યારે એની જ્ઞાનની એટલી નિર્મળતા છે એટલે પર એમાં દેખાઈ જાય છે. ખરેખર એ કંઈ પરને જાણવા જાય છે એમ નથી, અને પર જણાય છે એટલે પરને જાણે છે એમ કહ્યું, એટલે એ વ્યવહારથી કહ્યું. ખરેખર એ પોતે પોતાનો ઉપયોગ મૂકીને પરને જાણે છે એવો તો આત્માનો સ્વભાવ નથી. પર તરફ ઉપયોગ મૂકીને જાણવાનો આત્માનો સ્વભાવ નથી. એની એવી યોગ્યતા છે કે સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે અને પરનું જ્ઞાન કરે એવી એની યોગ્યતા છે, પણ એનો સ્વભાવ નથી. સ્વભાવ તો ગુણ હોય એ પ્રમાણે હોય ને, કે પરને એ જાણે છે એ વ્યવહારથી કહ્યું, અને પરને જાણે છે એમ વ્યવહારથી કહ્યું એટલે પછી તો આગળ લઈ બેઠા કે પરને કરે ને પરને ભોગવે. અરે ભાઈ, આ વાત ક્યાંથી આવી? ગુરુદેવનું એમ કેવું છે, ગુરુદેવનું કેવું છે કે પરને જાણે એટલો સંબંધ કયો, તો પછી એમાં તમે પરને કરે અને પરને ભોગવે એ વાત કેવી રીતે લાવ્યા? એટલે કહે છે કે આત્મા માત્ર દેખનાર હોવા છતાં એ પરથી અત્યંત ભિન્ન છે, એટલે એ કરતો નથી, કર્મને કરતો નથી, રાગાદીને કરતો નથી અને ભોગવતો નથી. આગળના પેરેગ્રાફમાં કહે છે, જ્ઞાનની વાત કરે છે કે જ્ઞાન એટલે કે જ્ઞાન સ્વભાવી આત્મા. અહીંયા વાત ચાલે છે જ્ઞાનની, એટલે જ્ઞાન સ્વભાવી આત્માની વાત ચાલે છે. આત્માની વાત ચાલતી હોય ત્યારે આપણે એ જગ્યાએ પોતાની જાતને મૂકી અને વિચાર કરવો એટલે બધું બરાબર સરસ રીતે સમજાઈ જાય. આ વાત મારી ચાલે છે એવી રીતે સ્વાધ્યાય કરવો જોઈએ કે જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે હું, આ મારી વાત છે. તો કહે છે કે જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી આત્મા, એને પરને દેખવા જાણવાનો સંબંધ તો કયો, પણ એ પણ વ્યવહારથી. દેખવા જાણવાનો સંબંધ જે કયો એ તો વ્યવહારથી, પણ નિશ્ચયથી તેને દેખવા ઉપરાંત પર વસ્તુને કરવા વેદવાની અસમર્થતા છે. પર વસ્તુને એ કરે કે વેદે એ તો છે જ નહીં. કર્મને કરે અને કર્મને વેદે એવી એને અસમર્થતા છે. જ્ઞાન સ્વરૂપી પ્રભુ કર્મનો ઉદય થાય એને જાણે, પણ કર્મના ઉદયને તે કરે કે એને વેદે એવો એ સમર્થ નથી, એમાં તો એની અસમર્થતા છે. પરના કાર્યો કરવામાં ભગવાન આત્મા અસમર્થ છે, પરને વેદવામાં ભગવાન આત્મા અસમર્થ છે. તેથી જ્ઞાન અર્થાંત આત્મા કર્મને કરતો કે વેદતો નથી. ધીરે ધીરે ગુરુદેવ આપણને સૂક્ષ્મતા તરફ આગળ લઈ જાય છે. જો એના પછીના પેરેગ્રાફમાં નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરંતુ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું જાણવાના સ્વભાવવાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિદ્રાને કેવળ જાણે જ છે. શું કહે છે કે પરંતુ કેવળ, કેવળ એટલે ફક્ત અહીંયા એવો અર્થ છે, જ્ઞાન માત્ર સ્વભાવવાળું હોવાથી, માત્ર એ જ્ઞાન સ્વભાવવાળું જ છે એટલે એ કર્મના ઉદયને, બંધને, મોક્ષને, નિદ્રાને એ માત્ર જાણે જ છે પણ એને કરતું નથી. આ વાત ટીકાની છે, એને અહીંયા સમજાવે છે કે જુઓ, જોયું આત્માનો કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ છે એટલે કે ફક્ત જ્ઞાન સ્વભાવ છે. આત્માનો ફક્ત જ્ઞાન માત્ર સ્વભાવ છે, કરવાનો કે ભોગવવાનો સ્વભાવ નથી, જાણવા માત્ર સ્વભાવ છે. એટલે શું કે રાગાદી કરવાનો આત્માનો સ્વભાવ નથી. પર વસ્તુ તો ક્યાંય દૂર રહી, આત્માનો રાગ કરવો એવો સ્વભાવ નથી. આત્મા રાગ કરે એવો આત્મામાં કોઈ ગુણ નથી એટલે આત્માનો એવો સ્વભાવ નથી. કેવળ જ્ઞાન સ્વભાવ પણ કહ્યું ને, એટલે કે માત્ર એનો જ્ઞાન કરવાનો સ્વભાવ છે. એટલે કે જાણે સૌને, બધાને જાણે, બધાનું જ્ઞાન કરે, કેમ કે જ્ઞાન સ્વભાવ છે તો બધાનું જ્ઞાન કરે, જ્ઞેય માત્રને જાણે પણ કરે કોઈને નહીં. જાણે સૌને પણ કરે કોઈને નહીં, આવી વાત છે. આગળ કહે છે 182માં પાના ઉપર કે વિષય વાસનાના કાળે સંયોગને દેખે, પણ તે સંયોગને ને સંયોગી ભાવ જે વાસના તેને કરતો નથી, ભોગવતો નથી. જીવને પાંચ ઇન્દ્રિયોના વિષયો છે અને એ વિષયનો સંયોગ આવ્યો છે તો એ વખતે એને જાણનારું જ્ઞાન છે એટલે એ સંયોગને એ દેખે છે, એ જાણે છે. ઇન્દ્રિયનો વિષય છે તો એને એ જાણે છે પણ એ સંયોગને પણ કરતો નથી. એટલે કે સંયોગ એ આત્મા કાંઈ ઉત્પન્ન કરતો નથી, સંયોગ સંયોગને કારણે ઉત્પન્ન થયો છે. કોઈ પણ સંયોગ ઉત્પન્ન થાય એ આત્મા ઉત્પન્ન કરતો નથી. એ સંયોગ ઉત્પન્ન થવાનું, એ વખતે થવાનું હતું માટે થયું એટલે એવો સંયોગ થયો. હવે એ સંયોગ થયો અને એ વખતે સંયોગમાં એનું જોડાણ થવું એટલે એવો સંયોગી ભાવ થયો, જે વાસના, એને આપણે વાસના કહીએ. તો એ સંયોગની સાથે જોડાવાનો જે ભાવ, એ વાસના, એ સંયોગી ભાવ, તો એવો સંયોગી ભાવ જે થયો એ પણ નિશ્ચયથી ખરેખર જોવા જઈએ તો એ આત્માનો સ્વભાવ નથી. એ વખતે એવી યોગ્યતા છે, એ વખતે પુરુષાર્થની નબળાઈ છે તો એવો સંયોગી ભાવ થયો છે, પણ એને પણ એ તો જાણે છે. એટલે જે સંયોગ અને સંયોગી ભાવ થયો એને પણ ખરેખર આત્મા કરતો નથી કે ભોગવતો નથી. વિષય વાસનાના કાળે સંયોગને દેખે, પણ તે સંયોગને અને સંયોગી ભાવ જે વાસના તેને આત્મા કરતો નથી, ભોગવતો નથી. સામી ચીજને એ કરતો અને ભોગવતો દેખાય છે, એવું લાગે કે એને ભોગવે છે એવું લાગે, પણ ખરેખર નિશ્ચયથી એ કરતો નથી. પર પદાર્થને તો એ ભોગવી શકતો જ નથી, પણ એ વિભાવ ભાવે એ પોતાના જે ભાવ છે એનો વ્યવહારથી ભોગતા થાય. પરના લક્ષે જે ભાવ થાય છે એનો એ વિભાવ ભાવે કરતા થાય, નિશ્ચયથી તો એનો એ કરતાય નથી અને ભોગતા પણ નથી. સામી ચીજને એ કરતો અને ભોગવતો દેખાય છે, પણ ખરેખર નિશ્ચયથી એ એમ નથી, એને માત્ર જાણે જ છે. કેમ કે જ્ઞાન તો પોતે સતત પોતાની ક્રિયા કરે જ છે, એટલે કે જ્ઞાનમાં તો દરેક સમયે એ જે થઈ રહ્યું છે એને એ જાણે છે. કોઈ સમય એવો નથી કે જ્યારે એની જ્ઞાન ક્રિયા ન ચાલતી હોય. દરેક સમયે એ જાણે છે, જાણે છે, જાણે છે. એવો જ્ઞાન સ્વભાવી આત્મા એ બધાને જાણે છે. એ જે સંયોગી ભાવ છે, વાસનાનો ભાવ આવ્યો છે, એને પણ એ જાણે છે, એનું પણ એને જ્ઞાન છે. અહીંયા કે છે કે એ જ્ઞાન સ્વભાવી આત્મા એનો જ્ઞાતા માત્ર સ્વભાવ હોવાથી એ પરને કરતો કે ભોગવતો નથી, પણ માત્ર જાણે જ છે. સ્વભાવ જાણવાનો છે, કરવાનો ને ભોગવવાનો સ્વભાવ નથી. જ્યારે કરવા ભોગવવાનો સ્વભાવ જ નથી તો પછી કરે અને ભોગવે એ લાવ્યા ક્યાંથી? અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં જ્ઞાન કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે એમ કહીને એકાંત કર્યું. જ્ઞાન કેવળ એટલે અહીંયા ફક્ત માત્ર એવો અર્થ છે. કેવળ જ્ઞાન એમ ભેગો શબ્દ નથી લીધો. અહીંયા વાત એ લીધી છે કે જ્ઞાન કેવું છે, તો કે જ્ઞાન માત્ર એ જ્ઞાન સ્વભાવવાળું જ છે. એ જ્ઞાન સ્વભાવવાળું કહી અને અહીંયા એકાંત કર્યું છે, પણ એ તો સમ્યક એકાંત છે. જૈન દર્શનમાં આપણે અનેકાંતનું મહત્વ રાખીએ. એકાંતે વાત હોય તો આપણે કહીએ કે આ વાત એકાંતે છે, પણ અહીંયા સમ્યક એકાંત છે. એટલે સમ્યક એકાંત છે એ તો આદરણીય છે. અહીંયા કહે છે કે જ્ઞાન માત્ર સ્વભાવવાળું જ્ઞાન છે, એ બીજું કાંઈ કરે નહીં, બીજું કાંઈ કરે નહીં એવું એકાંત કર્યું છે. એટલે કે સમ્યક એકાંત છે, કેમ કે ભગવાન આત્માનો એકાંત જ્ઞાન સ્વભાવ જ છે, બીજો કોઈ સ્વભાવ નથી એનો. કથનચિત જ્ઞાન સ્વભાવ અને કથનચિત કરતા સ્વભાવ એવું આત્માનું સ્વરૂપ નથી, એવું જ્ઞાનનું સ્વરૂપ નથી કે કંઈ કરે અને જાણે, ક્યારેક જાણે ને ક્યારેક કરે ને ક્યારેક ભોગવે એવું સ્વરૂપ નથી. એનો જ્ઞાન સ્વભાવ છે તો એ જ્ઞાન સ્વભાવે જ રહે. તો ત્યારે કોઈ વળી કહે છે કે કથનચિત બંધને મોક્ષનું કરતા પણ કહો તો અનેકાંત થાય. થોડુંક જાણતા હોય ને એટલે આવા પ્રશ્ન થાય. શું કહ્યું? પ્રશ્ન સમજવા જેવો છે કે એમ જો રાખો કે ક્યારેક આત્મા બંધને ને મોક્ષની વાત લીધી છે, બંધને મોક્ષનું કરતા પણ કહો એટલે બંધને પણ કરે અને પછી મોક્ષને પણ કરે એવું એવું રાખો એમ તો અનેકાંત થાય ને એમ. ત્યારે કોઈ વળી કહે છે કે કથનચિત બંધને મોક્ષનું કરતા પણ કહો તો અનેકાંત થાય. હવે ગુરુદેવ સૂક્ષ્મ વાત લાવે છે. આ વાત આવી એટલે હવે ગુરુદેવ બહુ સૂક્ષ્મ વાત લાવે છે. ધીરે ધીરે જુઓ. ગુરુદેવ કહે છે કરે ભાઈ એમ નથી બાપા, ભગવાન આત્મા કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળો હોવાથી જાણવું જાણવું એ તો કરે, પણ એ કઈ બંધને રાગને કરતો નથી, તેમ તે રાગને વેદતો પણ નથી. બંધને રાગને જ્ઞાન જાણે પણ કઈ કરે નહીં, એનો કેવળ જ્ઞાન સ્વભાવ છે. અને એ રાગને ને બંધને જ્ઞાન જાણે પણ એને કરે કે વેદે એવું એનું સ્વરૂપ નથી. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે એક રજકણથી માંડીને આખી દુનિયાને એ જાણે, પણ જાણવાના સંબંધ માત્રથી એને પરને ને રાગને કરવા અને વેદવાનો સંબંધ થઈ જાય એવી વસ્તુ નથી. પરને જાણે એટલે કંઈ પરને વેદે કે પરને કરે એવો કોઈ આત્માનો સ્વભાવ નથી. જ્ઞાન તત્વ વસ્તુ ખૂબ સૂક્ષ્મ છે. સંયોગને કારણે તમે એને વિશે ગમે તેમ માન્યતા કરો એમ ન ચાલે. જ્ઞાન તત્વ બરાબર સૂક્ષ્મતાથી સમજવું જોઈએ. લોકો તો એને સ્થૂળ સંયોગના અને રાગના સંબંધથી માને છે, પણ અહીંયા કહે છે કે રાગથી અને પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાન તત્વ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે અને તેથી તે કર્મના બંધને માત્ર જાણે જ છે. શું કહ્યું? એ કર્મના બંધને માત્ર જાણે જ છે. જે કર્મનો બંધ થાય તેને જાણે એમાં એ પેલું જ્ઞેય થઈ જાય છે, એટલે એને પરજ્ઞેય તરીકે જાણે છે, સ્વજ્ઞેય તરીકે નથી જાણતું. સ્વ તો પોતાનું જુદું છે, એને તો પોતે જાણે જ છે, એ તો એનો સ્વભાવ છે. પણ આ બધું પરજ્ઞેય છે એ એને જણાઈ જાય છે. એટલે અહીંયા વ્યવહારથી એમ કહ્યું કે એ કર્મનો બંધ થાય છે એને પરજ્ઞેય તરીકે જાણે છે. પરના લક્ષે જે ભાવ થયા એને પણ એ જાણે છે, એ પણ પરજ્ઞેય છે, એ સ્વજ્ઞેય નથી. સ્વ તો એનું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તે સ્વ છે. એટલે એને પરજ્ઞેય તરીકે જાણે છે, પણ એને કરે છે કે ભોગવે છે એમ નથી. શું થાય, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જ્ઞાન નામ આત્માને કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળો કયો, ત્યાં વસ્તુમાં એટલે આત્મામાં એકલું જ્ઞાન છે એમ ન લેવું. જ્ઞાન માત્ર સ્વભાવ વાળો કયો એટલે એમ નહીં કે જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણ નથી, એવો કહેવાનો આશય નથી. અહીંયા જેની મુખ્યતાથી વાત ચાલતી હોય એને એ રીતે સમજવાનું છે. એટલે ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે જ્ઞાન નામ આત્મા એને કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળો કયો, ત્યાં આત્મામાં એકલું જ્ઞાન જ છે એમ ન લેવું, પણ બીજા અનંત ગુણ સાથે જ અવિનાભાવપણે રહેલા છે એમ જાણવું. જો અહીંયા અવિનાભાવ પડેલા છે એમ મૂક્યું છે, અવિનાભાવપણે રહેલા છે એમ કહ્યું છે. એટલે એ હોય જ, અવિનાભાવી સંબંધ કેવો છે કે એક હોય તો બીજું હોય જ, એક વિના બીજું હોય જ નહીં. એટલે એક હોય તો બીજું હોય જ. એટલે જ્ઞાન સાથે આ બધા અનંત ગુણ છે, તો અનંતે અનંત ગુણ અવિનાભાવપણે રહેલા છે, એમાં એક પણ ગુણ ઓછો વધતો થતો જ નથી. એમાં રાગનું કે પરનું કરવું નથી, માટે જ્ઞાન માત્ર સ્વભાવવાળું એમ કહ્યું છે. પણ એમાં અનંત ગુણ તો છે. વસ્તુનું સ્વરૂપ અહીંયા જ્ઞાન સ્વરૂપ સમજાવવું છે, એટલે એ રીતે વાત કરી કે જ્ઞાન સ્વરૂપ કેવું છે, તો કે એ કરવા વાળું નથી, એ ભોગવવા વાળું નથી, એટલે અહીંયા એમ કહ્યું છે. પણ બીજા અનંત ગુણ છે, એ બોલે નહીં, એટલે કે એ આત્મા કહો કે જ્ઞાન કહો, એ બોલે નહીં, ખાય નહીં, ચાલે નહીં, બીજાને શિખામણ દે નહીં, બીજાની શિખામણ લે નહીં, આ બધું પર, અને એવું બધું પરનું કાંઈ કરે નહીં, એવું એ જ્ઞાન માત્ર તત્વ આત્મા છે. આ રીતે સમજાવવું છે, જ્ઞાન માત્ર તત્વને અહીંયા તો સમજાવવું છે. એ જ્ઞાન તત્વ એ કાંઈ કરતું નથી, પોતે જ્ઞાન કરે બીજું કાંઈ કરતું નથી એમ કરી એને જ્ઞાન તત્વને અહીંયા સમજાવ્યું છે. આગળ 183માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળું હોવાથી કર્મના બંધને કરતું નથી, માત્ર જાણે જ છે. જો શાસ્ત્રમાં આવે કે ચોથે ગુણસ્થાને આટલી પ્રકૃતિ સત્તામાં હોય, આટલી પ્રકૃતિનો ઉદય હોય, આટલું વેદન એટલે અનુભાગ હોય, આટલી પ્રકૃતિ બંધાય, આટલી ઉદયમાં આવે ને આટલીની ઉદીર્ણા થાય, ઇત્યાદિ બધું આવે. પણ ભાઈ એ તો બધું, એ બધું જે હોય તેને આત્મા જાણે, જ્ઞાન જાણે, એને એ કરતું નથી. આ બધી આપણે વાત કરીએ ને, કર્મના સંબંધની વાત કરીએ કે કર્મનું શું, દર્શન મોહનીય કર્મનું શું થયું, ને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધી કર્મની ચોકડી ને એનું શું, ને આ બધી જે વાત કરીએ છીએ, કયા કઈ પ્રકૃતિનો ઉદય ને કઈ પ્રકૃતિની ઉદીર્ણા, આ બધી વાત આપણે કરીએ છીએ, પણ એ એમાંનું કાંઈ આ ભગવાન આત્મા કરતો નથી. કેમ કે કર્મ જુદું, કર્મ જુદું અને આ આત્મા જુદો. એટલે ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે આટલી ઉદીર્ણા ને આ બધું ઉદયમાં ને આ બધું વાત બરાબર, પણ તેને એ જાણે છે, એને કરતો નથી. હવે નજીકની ચીજ જે કર્મ, આત્માની સૌથી નજીકની ચીજ જે કર્મ, તેના ઉદય આદિને તે માત્ર જાણે જ છે. કર્મના ઉદય ઉદીર્ણા એના નિજરા વગેરેને આત્મા જાણે જ છે, પણ એ કરતો નથી. શું કહ્યું કે નજીકની ચીજ, આત્માની નજીકની ચીજ આ કર્મ, એ આત્માની નજીકની ચીજ, તો એના ઉદય આદિને, એનો ઉદય થાય, એની નિદ્રા થાય, આ બધું જે થાય એને આત્મા કરતો નથી, એને જાણે છે, તો પછી બીજી પર ચીજ, આ કર્મ તો એની નજીકમાં પણ બીજી પર દૂર રહેલી ચીજ એને એ કરે ને એને ભોગવે એ વાત ક્યાં રહી? આત્મા બોલે ચાલે, પરને મદદ કરે કે પરની મદદ લે, આ બધી વસ્તુ ક્યાં રહી? એ વાત તો એના સ્વરૂપમાં છે જ નહીં. તો કોઈએ પ્રશ્ન કર્યો કે હા, પણ બંધને એ ભલે ન કરે પણ મોક્ષને તો કરે છે ને? પેલા શું કહ્યું કે બંધને કરે અને મોક્ષને કરે એટલું રાખો, એવું અનેકાંત કરો એમ કહ્યું. હવે આ જરા ઢીલા પડ્યા ભાઈ, એટલે હવે એમ કે છે કે ચાલો કઈ નહીં, બંધને ના કરે પણ મોક્ષને કરે એમ તો રાખો એમ. એટલે કે છે કે મોક્ષને તો કરે ને આત્મા એમ. હવે વધારે સૂક્ષ્મતા આવે છે. બહુ સરસ વાત છે. ગુરુદેવ કહે છે કે ના, શું છે પ્રશ્ન? શું કર્યો પેલા ભાઈએ? કે બંધને ના કરે ભલે એ ના કરે પણ મોક્ષને કરે એમ તો રાખો, મોક્ષ તો મોક્ષને તો કરે કે ના કરે? તો ગુરુદેવ કહે છે કે ના, મોક્ષને ના કરે. ખરેખર તો કૃપાળુ દેવે પણ આ જ વાત કરી છે કે મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. કૃપાળુ દેવે આ વાત એક વાક્યમાં બહુ સરસ રીતે કરી દીધી છે. એટલે આત્માનું મુક્ત સ્વરૂપ જ છે, તો મુક્ત સ્વરૂપ હોય એને પછી કરવાનું ક્યાં રહ્યું? શું કહ્યું છે કૃપાળુ દેવે? કે મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી, કેમ કે સ્વરૂપ જ મુક્ત છે, તો મુક્ત સ્વરૂપ છે એને પછી મુક્ત ક્યાંથી કરવાનું હોય? ગુરુદેવ એ વાતને અહીંયા ખૂબ વિસ્તારથી સમજાવે છે અને આજ અહીંયા સમજવાનું છે. શું કહે છે જુઓ, સાંભળે. કહે છે કે ના, તે કાળે તે પર્યાય પૂર્ણ મોક્ષ દશા થાય જ તેને કરે શું? જ્યારે આ મોક્ષની પર્યાય થઈ, મોક્ષ તો એ પર્યાય છે ને, તો એ પર્યાય જ્યારે થવાની હતી તે કાળે એ થાય જ, તો એ પર્યાયને એ કરે કેવી રીતે? તે કાળે તે પર્યાય એટલે પૂર્ણ મોક્ષ દશા થાય જ તો તેને કરે શું? જ્ઞાન કહેતા શુદ્ધ આત્મદ્રવ્ય મોક્ષને પણ કરતું નથી. ભગવાન આત્મા મોક્ષને કરતો નથી, મોક્ષની પર્યાય છે એ જે કાળે થવાની છે તે કાળે તે થાય જ છે. પર્યાય છે તે એક સમયનું સત છે, પર્યાય એ એક સમયનું સત છે. પર્યાયનું અસ્તિત્વ છે અને પર્યાયનો આખો પ્રવાહ છે. ક્રમમાં બધી પર્યાયો નિશ્ચિત છે, એને ક્રમબદ્ધપણું છે, એનો સમય પણ નિશ્ચિત છે. તો એ કાળે એ પર્યાય જે થવાની છે એ વાત નક્કી છે, તો એ પર્યાય થાય છે, તો પછી એને આત્મા કરે શું? ગુરુદેવ એમ કહે છે કે આત્મદ્રવ્ય મોક્ષને પણ કરતું નથી, એટલે કે મોક્ષની પર્યાયને કરતું નથી. જે સમયે જે સત્પણે છે તેને કરે શું? શું સત્પણે છે? આ પર્યાય, આ મોક્ષની પર્યાય થવાની છે એ સમયે થવાની જ છે, એનું એક્ઝિસ્ટન્સ છે, એનું અસ્તિત્વ છે. મોક્ષની પર્યાય નિશ્ચિત સમયે થવાની છે એ વાત નક્કી છે અને ભગવાનના જ્ઞાનમાં એવો પર્યાયનો આખો પ્રવાહ દેખાયો છે. આ કોઈ અધ્યરથી વાત નથી, એમને કોઈ ગપસપ નથી. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયો એ દેખાય છે. તો પછી દરેક જીવની બધી જ પર્યાય દેખાય, એમાં એની મોક્ષની પર્યાય, પૂર્ણ મુક્ત સ્વરૂપની પર્યાય એ પણ એમાં દેખાય જ. એટલે દેખાય છે તો શા માટે દેખાય? કે છે એટલે દેખાય, ન હોય તો ક્યાંથી દેખાય? એ પર્યાયનો આખો પ્રવાહ છે, છે ને છે, એટલે એ નિશ્ચિત છે, ક્રમબદ્ધ પર્યાય છે. એમાં આ મોક્ષની પર્યાય પણ છે, એનું અસ્તિત્વ છે, એ સતપણે છે. જે સમયે જે એટલે કે પર્યાય, જે પર્યાય સતપણે છે તો પછી એને કરવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થયો? એ તો એ સમય આવે એટલે એ પર્યાય છે જ, તો એ જ વખતે એ પર્યાય દેખાય છે, એનું પણ જ્ઞાન થાય છે. જે સમયે જે સતપણે છે તેને કરે શું? કરે એ તો જેને, જે ન હોય અને એને કરે તો એમ કહેવાય કે કરે, પણ જે છે, જે છે એને પછી કરવાનો ક્યાં પ્રશ્ન જ છે? જેની સ્થિતિ ન હોય તેને કરે એમ કહેવાય, જે નથી એને કરે તો કરે કહેવાય. પણ આ તો છે એને પછી કરે શું? જે સમયે જે હોવાપણે છે, જેનું અસ્તિત્વ છે, જે સતપણે છે, એ પર્યાયને આત્મા કરે ક્યાંથી? એ તો છે જ, એટલે કાંઈ કરવાપણું છે જ નહીં. આત્મા કાંઈ મોક્ષની પર્યાયને કરે છે એમ નથી. પણ એનો જાણનાર છે. એટલે કૃપાળુ દેવે એમ કહ્યું કે મોક્ષ સમજાય છે. મોક્ષ થાય છે નહીં, પણ મોક્ષ સમજાય છે. મોક્ષની પર્યાય જે છે, થવાની છે, તે થાય જ છે, તો છે જ. એ તો પર્યાય છે જ, એનું એક્ઝિસ્ટન્સ છે જ, એ સતપણે છે, હોવાપણે છે, એ એક સમયનું સત છે, એનું અસ્તિત્વ છે જ. ગુરુદેવ એ રીતે અહીંયા સમજાવે છે કે ક્રમબદ્ધ પર્યાય એને આપણે માનીએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ, એનો અભ્યાસ કર્યો છે, તો પછી આપણે આ વાતને બરાબર પકડવી પડશે કે જે સમયે જે સતપણે છે તેને કરે શું? કરવાનું કાંઈ છે જ નહીં. અને કરે એવું તો ક્યારે કહેવાય કે જ્યારે એ ન હોય ને કરે તો કરે એમ કહેવાય. પણ જાણનાર જ્ઞાનીને તો જે મોક્ષની પર્યાય છે તેને એ જાણે છે, બસ એ જાણે છે, તો જાણે છે, એને જાણે છે, પણ કરે છે એમ નહીં, કરે છે એમ છે જ નહીં. જુઓ, ગુરુદેવ કહે છે કે એનામાં એક ભાવ નામનો ગુણ છે. આ ગુણને લઈને તેને પ્રતિ સમય નિયત પર્યાય હોય જ છે. દ્રવ્યને એમાં ભાવ નામનો ગુણ છે એટલે એને પર્યાય હોય જ છે. એનું હોવાપણું, પર્યાયનું હોવાપણું એવો ભાવ નામનો ગુણ છે, એટલે પ્રતિ સમય નિયત પર્યાય હોય જ છે. આવું જે દ્રવ્ય તેનો જ્યાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં જે બંધ રાગ આદિ છે તેને એ જાણે જ છે, કરતો નથી. જે તે ગુણસ્થાને તેના પ્રમાણમાં કર્મનો ઉદય આવે, જે ગુણસ્થાન હોય તે ગુણસ્થાને તેના પ્રમાણમાં, એટલે કે એની જે દશા છે તે પ્રમાણે એ કર્મનો ઉદય આવે, ઉદીર્ણા થાય, તો એને પણ એ કરતો નથી, પણ માત્ર એ જાણે જ છે. ગુરુદેવ કહે છે કે આ 320 ગાથા બહુ ઊંચી છે અને છેલ્લી હદ છે. જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એવી વસ્તુ છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે શુક્રવાર છે એટલે સમયસારની સ્તુતિ બોલીશું.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનુ જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરીજે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી